sat sa mumalisu.
O yakadapi mokshapat nahi avirodh upay karmo kadanantana sathi chedya jay athava mat darshan gana kahe upay anek te ma mat sacho kayo bane nahi vivek kai jati ma moksh che kaya vesh ma moksh eno nishchaya na bane gana bhed dosh tethi em janaya che made na moksh upay jivadi janya tano sho upakar jathay पाचे उत्तर थी थयो समाधान सर्वां समझू मोक्ष उपाय तो उदय उदय सदभाग।
टीका मोक्षपद कदापि होय तो पण ते प्राप्त करवानो कोई अविरोध एटले यथातथ्य प्रतीत थाय एवो उपाय जणातो नथी કેમ કે અનંત કાળના કર્મો છે તે આવા અલ્પ આયુષ્યવાળા મનુષ્ય દેહથી કેમ છેદ્યા જાય અથવા કદાપી મનુષ્ય દેહનો અલ્પ આયુષ્ય વગેરેની શંકા છોડી દઈએ તો પણ મત અને દર્શન ઘણા છે અને તે મોક્ષના અનેક ઉપાયો કહે છે અર્થાત કોઈ કાંઈ કહે અને કોઈ કાંઈ કહે તેમાં કયો મત સાચો એ વિવેક બની શકે એવો નથી બ્રાહ્મણાદી કઈ જાતિમાં મોક્ષ છે અથવા કયા વેશમાં મોક્ષ છે એનો નિશ્ચય પણ ન બની શકે એવો છે કેમ કે તેવા ઘણા ભેદો છે અને એ દોષે પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય જણાતો નથી તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય પ્રાપ્ત થઈ શકે એવું નથી માટે જીવાદીનું સ્વરૂપ જાણવાથી પણ મોક્ષ શું ઉપકાર થાય અર્થાત જે પદને અર્થે જાણવા જોઈએ તે પદનો ઉપાય પ્રાપ્ત થવો અશક્ય દેખાય છે આપે પાંચ ઉત્તર કયા તેથી સર્વાંગ એટલે બધી રીતે અમારી મારી શંકાનું સમાધાન છે પણ જો મોક્ષનો ઉપાય સમજું તો સદભાગ્યનો ઉદય ઉદય થાય અત્રે ઉદય ઉદય બે વાર શબ્દ છે તે પાંચ ઉત્તરના સમાધાનની થયેલી મોક્ષ પદની જિજ્ઞાસાનું તીવ્રપણું દર્શાવે છે
શિષ્ય સદગુરુને એમ કહે છે કે આપની વાત સાચી છે કે મોક્ષ છે પરંતુ એમ થાય છે કે જો કદાપી મોક્ષ હોય તો પણ એક મૂંઝવણ છે કે મોક્ષનો અવિરોધ ઉપાય અમને દેખાતો નથી આજે મોક્ષ માર્ગમાં વિરોધોનો પાર નથી સૌ એમ કહે છે કે અમે કહેલા રસ્તે ચાલશો તો મોક્ષ પ્રાપ્ત થશે મોક્ષના અસંખ્ય માર્ગ તો છે પણ પરસ્પર વિરોધ છે અને પરસ્પર આગ્રહ પણ છે આ પાડોશી કહે છે તે માર્ગે ચાલશો તો નરકમાં જશો ઓછી શિક્ષા જરાય નહીં અને તુરત જ પરવાનો ફાટી જાય કે તમને મોક્ષ નહીં મળે શિષ્ય એમ કહે છે કે મોક્ષનો સ્વીકાર તો અમને થાય છે પરંતુ એક મોટી મૂંઝવણ છે કે જગતમાં નજર નાખીએ છીએ તો જુદી જુદી વાતો સાંભળવા મળે છે ઝાકું ઝાકું પૂછીએ સૌ અપની અપની ગાવે સાચા માર્ગ કૌન બતાવે આનંદગંજી પણ કહ્યું કે મતપત ભેદેરે જઈ પૂછીએ સૌ સ્થાપે અમે આ મુશ્કેલી છે આ માનસિક યાતના છે નિર્ણય કરી શકાતો નથી કેટલીક વાત સાંભળવી કેટલાકની વાત સાંભળવી કેટલાકને ના પાડવી કેટલાકને વિચાર કરવો કેટલાકનો વિચાર કરવો તેના કરતાં છોડી દઈએ તો માથાકૂટ જ નહીં ખાવું પીવું ને લહેર કરવી પણ તો એમ નથી અવિરોધ ઉપાય શિષ્યને જેડો નથી ધારો કે અવિરોધ ઉપાય હોય તો વળી બીજી મુશ્કેલી એ છે કે કર્મ અનંત કાળના છે તેથી કઈ રીતે છેદી શકાય
અહીં બે વાતો સ્પષ્ટ કરી લઈએ કોઈ પણ કર્મ અનંતકાળ માટે બંધાતું નથી કર્મ બંધ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ જો થાય તો માત્ર મિથ્યાત્વમોહી કર્મનો 70 કોડાકોડી સાગરોપમનો થાય તેથી વધારે નહીં 70 કોડાકોડી સાગરક્રમથી વધારે સ્થિતિના કર્મો બાંધી શકાતા નથી. કોઈ પણ કર્મો અનંતકાળના હોઈ શકે નહીં, પણ પ્રવાહ અનંતકાળથી હોઈ શકે. આ વાત સ્પષ્ટતાથી સમજો. જેમ નદીના કિનારે ઊભા છીએ, પહેલાં પાણી હતું તે ગયું, પછી બીજું પાણી આવ્યું તે પણ ગયું. પાણીનો પ્રવાહ તો કાયમ છે, પણ પાણી બદલાતું જાય છે. તેમ કર્મનો પ્રવાહ છે, પરંતુ એના એ કર્મો નથી. કર્મનો પ્રવાહ અનંતકાળ સુધી ચાલી શકે છે. કોઈ પણ એક કર્મ તે અનંતકાળ સુધી ટકી શકે નહીં, સાતત્ય હોઈ શકે. તે કારણથી જ કર્મો અનાદિના કહેવાય છે. ગમે તેવો ભાવ થાય, પરંતુ અનંતકાળ સુધી કર્મો ભોગવવા પડે તેવા કર્મો બંધાતા નથી. પ્રવાહ અનુસંધાન ચાલે છે. તેથી જ અનાદિકાળથી આપણે સંસારમાં છીએ.
બીજી વાત એ છે કે અનંતકાળથી બાંધેલા કર્મો છેદવા માટે અનંતકાળ જોઈએ નહીં. કપાસ ખેતરમાં વાવો, એ તૈયાર થાય પછી રૂની ગાસડીઓ બંધાય, તેને ગોડાઉનમાં લાંબા સમય સુધી રાખો તો પડી રહેશે. પણ કોઈ આવીને દીવાલ સળી ચાપે તો બળતા કેટલી વાર થાય? રૂની ઢગલાબંધ ગાસળીઓ બળતા વાર લાગતી નથી, તેમ અનંતકાળના કર્મોને પણ બળતા વાર લાગતી નથી. ધીમે ધીમે કર્મ ઓછા કરવા છે કે એકી સાથે છેડો ફાડવો છે તે તમારા ઉપર આધાર છે. પણ અનંતકાળના કર્મો કાઢવા માટે અનંતકાળ જોઈતો નથી. ત્રણ વાતો કરી. એક, મોક્ષ માટે અવિરોધ ઉપાય નથી. જો મોક્ષ હોય તો પણ ફાયદો નથી. કર્મો અનંતકાળના છે અને અનંતકાળના કર્મો કેવી રીતે છેદી જાય?
બસ આપણે અત્યારે ભાગ ત્રીજો અથવા આત્મસિદ્ધિ શાસ્ત્રનું પદ છઠ્ઠું, મોક્ષ પદ, એનો ઉપાય પાંચમું પદ પરમ કૃપાળુએ મોક્ષનું કહ્યું કે મોક્ષ છે જે પ્રારંભ કર્યો આત્મસિદ્ધિનો. એ ક્યાંથી પ્રારંભ કર્યો? અનંતકાળ દુઃખો ભોગવી રહ્યા છે તો છૂટવું છે સેનાથી? અનંતકાળના દુઃખોથી. એ દુઃખોનું કારણ શું? કર્મ. જો કર્મથી છૂટી શકાય તો દુઃખોથી છૂટી શકાય. જો કર્મથી ન છૂટી શકાય તો દુઃખથી ક્યારે છૂટી ન શકાય. એટલે આખી આત્મસિદ્ધિ બહુ વૈજ્ઞાનિક રીતે કહેવાય છે કે પ્રારંભ જે કર્યો છે એ પ્રશ્ન બરોબર આવે કે તું તારું સ્વરૂપ સમજ્યો નહોતો, એથી કરીને અનંતકાળથી સંસારમાં છો, પણ કઈ સ્થિતિમાં? દુઃખની. પામ્યો દુઃખ અનંત. તો જે પ્રકારે આપણે અગાઉ પંચસૂત્રનો વિચાર કર્યો હતો કે સર્વજ્ઞ ભગવાને કહ્યું કે જીવ તો અનાદિનો છે, એક. બીજું, એનો સંસાર પણ અનાદિનો છે. કારણ શું? તો કે જીવને કર્મનો સંયોગ અનાદિનો છે. અને જે સંસાર અનાદિનો છે એ સંસારનું સ્વરૂપ દુઃખરૂપ છે, ભોગવતા પણ દુઃખ છે, અને પરિણામમાં પણ દુઃખની પરંપરા છે. આ સ્વરૂપ છે સંસારનું. તો આ સંસારથી છૂટવું જોઈએ, કેમ કે જે દુઃખ સ્વરૂપ છે, જે ભોગવવામાં પણ દુઃખરૂપ છે, અને જે ભોગવતા ભોગવતા પણ છૂટાતું નથી પણ દુઃખની પરંપરા કરે છે, આવા ત્રણ લક્ષણ જેના છે એ સંસાર છે. જો દુઃખથી છૂટવું હોય, જો દુઃખથી છૂટવું હોય તો એક જ ઉપાય છે, સંસારથી છૂટવું. સંસારથી છૂટવું. સંસાર એ જીવને અનાદિના કર્મબંધથી છે. સંસારનું કારણ કર્મબંધ છે. એટલે શિષ્યને જ્યારે કહેવામાં આવ્યું કે પાંચમું પદ છે, મોક્ષ પદ છે, એટલે શિષ્યને એટલી બધી પ્રતીતિ થઈ ગઈ કે વાહ, આપણે છીએ અનાદિકાળથી છીએ, નિત્ય છીએ, અને જો એનો મોક્ષ હોય તો કઈ મજા. દુઃખ વિનાનું આપણું સ્વરૂપ અનંત હોય તો આપણને ગમે, પણ દુઃખ સાથેનું હોય તો તકલીફ તો એ જ છે ને. કે દુઃખ સાથેનું સ્વરૂપ છે સાહેબ, એટલે અમને સંસાર અનુકૂળ નથી. પણ જીવનું જીવત્વ અનાદિ અનંત હોય, એનું અસ્તિત્વ શાશ્વત હોય અને એમાં દુઃખ ન હોય, સુખ હોય, શાંતિ હોય, સમાધિ હોય, તો એ સ્વરૂપનો કંઈ વાંધો નથી. એટલે આખી વાતમાં મોક્ષપદ છે એ આત્માનું પદ છે, આત્માનું સ્વરૂપ છે. હવે આવું સ્વરૂપ એટલે પાંચમું પદ પ્રાપ્ત કેમ થાય? પાંચ પદની પ્રતીતિ શિષ્યને થઈ ગઈ છે કે સાહેબ આપે કહ્યા એ પાંચે પદ અત્યંત સાચા છે, પ્રતીતિમાં પણ આવે છે, પણ સાહેબ મને તો એમ થાય છે કે જો આ છઠ્ઠું પદ જો સમજાઈ જાય ઉપાય કે જેનાથી પાંચમું પદ પ્રાપ્ત થાય તો આપણો ઉદય ઉદય સદભાગ્ય, તો આપણે ન્યાલ થઈ જાય. એ વાતની અંદર આખો ઉપાયની કૃપાળુદેવે ગાથા મૂકી છે. 22 ગાથાઓમાં એ ઉપાયની વાત આવે છે. જે ઉપાય છે એ આત્માની મુક્તિનો ઉપાય છે. આ ઉપાયમાં ક્યાંય કોઈ સંપ્રદાયની વાત આવશે નહીં, કોઈ ગચ્છની વાત આવશે નહીં, કોઈ મતની વાત આવશે નહીં, ક્યાંય કોઈ ગાથામાં ક્યાંય મતભેદની કોઈ વાત નહીં હોય. કેવળ આત્મા, આત્મા અને આત્મા, એટલે બધી જ ગાથાઓ અધ્યાત્મની છે. શ્રીમદ રાજચંદ્રજી એક એવી આવી અધ્યાત્મ વિભૂતિ થયા કે જેમણે આત્મા અને એની મુક્તિની વાત કરી એમાં એક પણ સંપ્રદાય સ્થાપિત ન કર્યો. એક પણ વિધિ વિધાન જે પારંપરિક છે એમાંના કોઈની એને પુષ્ટિ કરી નથી કે કોઈની એને અવગણના કરી નથી. જ્યાં જે છે તે લક્ષ્ય આ હોય એટલે આ મતભેદ રહિત શાસ્ત્ર છે. આત્મસિદ્ધિનું શાસ્ત્ર મતભેદ વિનાનું શાસ્ત્ર છે, અદ્ભુત છે. શિષ્ય કહે છે કે મોક્ષ એવી વાતો અમે તો બધી જગ્યાએ સાંભળી છે, બધાએ કહે છે ભાઈ, પણ મોક્ષ જોઈતો હોય તો અમારે ત્યાં આવો, એ સિવાય તમને ક્યાંય મોક્ષ નથી. એ તો કહે છે કે જો અહીંથી પાડોશી કહે છે કે આ માર્ગે ચાલશો, જો અહીંથી જરા કાડાવડા થયા તો નરકમાં જ જશો, જરાય ઓછી સજા કરવા કોઈ તૈયાર નથી. અમને ન માનો તો તમારું બીજું કોઈ કલ્યાણ નથી, પરંતુ નર્ક સિવાય કંઈ નથી. કેટલી બધી ધર્મ વિશેની આ મિથ્યા વાસનાઓ, માન્યતાઓ, શ્રદ્ધાઓ છે. આ બધી શ્રદ્ધાઓને તોડનાર અહીંયા એક જાગતો પુરુષ ઊભો છે અને કહે છે કે મોક્ષ છે. અને શિષ્યનો પ્રશ્ન છે કે સાહેબ મોટી મૂંઝવણ છે કે જ્યાં જગતમાં વાત મોક્ષ વિશે કરવા જઈએ ત્યાં તો સૌ પોતપોતાની ગાય છે. અરે ગુરુ ગાયને ચેલકાવો એ ગાય, ગુરુ તો ગાય પણ ચેલકાવો એ ગાય, કે અમારા ગુરુ સિવાય ક્યાંય જવાય નહીં, અમારા સ્થાન સિવાય ક્યાંય મોક્ષ તમને મળશે નહીં. માર્ગ છે જે એ અનેકાંતિક છે, આખો માર્ગ અનેકાંતનો છે, અને મોક્ષ છે એ સમ્યક એકાંત છે. એ પ્રાપ્તિ કરવા માટેનો સમન્વય છે એ પ્રત્યેક જીવની પોતાની અવસ્થા અનુસાર માર્ગ હોઈ શકે, તો એ વાત લક્ષમાં આવતી નથી. પર એક આ અધ્યાત્મ પુરુષ છે કે જેણે આપણને મોક્ષના ઉપાયમાં કોઈ સંપ્રદાય સ્થાપિત કર્યો નથી, કોઈ દર્શન સ્થાપિત કર્યું નથી, કોઈ મતને સ્થાપિત કર્યો નથી. મોક્ષ છે છતાં આ મત નથી, તો મતભેદ વિનાનો મોક્ષ માર્ગ એટલે આત્મસિદ્ધિ. મતભેદ વિનાનો મોક્ષ માર્ગ એની આખી જરા આપણે વાત સમજી સમજીને જરા લઈશું તો આત્મસિદ્ધિનું જે રહસ્ય છે, અદ્ભુત રહસ્ય એ છે કે ભાઈ આ વાત સંપૂર્ણ શુદ્ધ આત્માને લગતી છે. આ દર્શન અધ્યાત્મનું છે. છ દર્શન છે એ જુદા 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 દર્શન, મતને આધારિત દર્શન છે. આત્મસિદ્ધિ એ દર્શનને પણ બાજુ ઉપર રાખી અને આત્મા સાથે સંલગ્ન છે. ખૂબ સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો આ ખૂબી પકડાયું છે, નહીં તો આત્મસિદ્ધિ પણ એક આપણો મત બની જશે. તો આત્મસિદ્ધિ એ મત નથી, આત્મસિદ્ધિ એ મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, શુદ્ધિનો માર્ગ છે. કેની સુધી? આત્મા નિજ એટલે આત્માની, પોતાની, પોતાના સ્વરૂપની શુદ્ધતા, એ જ મોક્ષ. પોતાના સ્વરૂપની શુદ્ધતા એ જ મોક્ષ, અને પોતાના સ્વરૂપમાં મલિનતા એ જ કર્મ. પોતાના સ્વરૂપમાં મલિનતા એ જ કર્મ. કર્મરહિત અવસ્થા એટલે મોક્ષ. સર્વથા સર્વકર્મનો અભાવ એટલે મોક્ષ. ત્યાં શબ્દ કર્મ જ મૂકી દીધો, દુઃખ નહીં, કર્મ ન હોવું જોઈએ. કેમ કે કર્મ અનંત પ્રકારના છે. એટલે કૃપાળુ દેવે 254 પત્રની અંદર લખ્યું, તેથી દુઃખના પ્રકાર પણ અનંત પ્રકાર. કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી ભાસે છે, તેથી દુઃખના પણ પ્રકારો કેટલા અનંત. હવે દુઃખની વાત કરવા જઈએ તો કયા દુઃખની વાત કરવી? તો કે બધી વાત છોડી દે, કર્મ નથી તો દુઃખ નથી. અને સંસારની અંદરની વિશેષતા છે, આપણને એમ લાગે કે કૃપાળુદેવે લખ્યું કે દુઃખ કર્મ વિચિત્રતાથી વર્તે છે, એટલે દુઃખના પ્રકાર પણ વિચિત્ર છે. હવે તમે વિચાર કરો, જેટલા લોકોને પૂછો એમાં ક્યાંય કોઈ દુઃખ સમાન થયું? કોઈને કહે કે તારું શું, તને શું દુઃખ છે, તો એ જે કે એવું દુઃખ કોઈનું સમાન થાય? તો જ્યાં જ્યાં પૂછીએ ત્યાં દુઃખ જુદું જોઈએ, અને દરેકને પોતાનું દુઃખ અલગ અલગ અને ભારે લાગે કે મારા જેવું દુઃખ તો કોઈને નથી. આનાથી ઘણા જીવો ખૂબ દુઃખી હોય, પણ એને મન તો પોતાનું દુઃખ એ સૌથી ભારેમાં ભારે. આ કેવી વિચિત્રતા છે જુઓ, આ વિચિત્રતા આને કહેવાય કે આનાથી ઘણું દુઃખ છે તો એ પોતે પોતાના દુઃખને તો સૌથી ભારે ગણે કે ભાઈ ના ભાઈ મારા જેવું દુઃખ. એ બધી વાત બરાબર, આમ હોય તો સારું, પોતાને દુખાવો થયો હોય તો બીજો દુખાવો હોય તો સારો, પણ આ નહીં. અને ઓલાને એ થયો હોય તો કે આના જેવો હોય તો સારો, પણ આ નહીં. દુઃખની બાબતની અંદર કેમ કે જીવ માત્રને દુઃખ ગમતું નથી. સૌ જીવો દુઃખથી નિવૃત્તિ ઈચ્છે છે, કોઈ જીવને દુઃખ પ્રિય નથી, એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરે કહ્યું. સર્વે પાણ પ્રાણા, કોઈને દુઃખ જોઈતું નથી, સુખ જોઈએ છે, સુખ જોઈએ છે. હવે એ માટે થઈને આખું દુઃખની નિવૃત્તિ કેવી રીતે થાય ને, અને એના ઉપર આખો આજે આત્મસિદ્ધિનો છઠ્ઠો ભાગ છે. કેમ કે આત્માના 5 ભાગ જે છે, પદ આત્મા છે, જે આત્મા છે તે નિત્ય છે, જે આત્મા નિત્ય છે તે પોતે પોતાના કર્મનો કર્તા છે, અને કર્મનો કર્તા હોવાને કારણે ભોગતા છે, પણ એ કર્તા ભોગતામાંથી મોક્ષ થઈ શકે છે. એનું ટળવાપણું હોવાને કારણે, કર્તાપણું ભોગતાપણાનું ટળવાપણું હોવાને કારણે મોક્ષની પ્રાપ્તિ સરળ છે. આ 5 તત્વ થયા. આ તત્વજ્ઞાનની વાત પ્રત્યેક દર્શનમાં છે. આત્મા પણ છે, એ આત્મા દુઃખી પણ છે, એ આત્માનો સંસાર સ્વરૂપ પણ છે, એ આત્માનું સિદ્ધ સ્વરૂપ હોઈ શકે, એ આત્માનું પરમાત્મા સ્વરૂપ હોઈ શકે, પણ જગતના જીવો આ પાપ કરે છે, દુઃખ કરે છે, કર્મ કરે છે, શબ્દ પરિભાષા બધી બદલાય, પણ એ કહે છે કે જીવ પોતાની સ્વાભાવિક સ્થિતિમાં નથી. સ્વાભાવિક સ્થિતિમાં હોય તો એ પરમાત્મા સ્વરૂપ છે. આ બધા દર્શનોની અંદર, બધી માન્યતાની અંદર આ વાત તો 5 પદ સમાવિષ્ટ છે. પણ એ 5 પદના સારરૂપ આત્માનું જે સિદ્ધ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, બ્રહ્મ સ્વરૂપ, શબ્દ જુદા જુદા હોય, પણ એ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય એ બધે જુદા. દર્શને દર્શને જુદા, મત મતે જુદા, સંપ્રદાય સંપ્રદાય જુદા, અને ગુરુએ ગુરુએ જુદા. અહીંયા એક જ વાત આવી દુનિયાને જોવા મળી કે એવો પુરુષ આધ્યાત્મિક ભારત વર્ષની અંદર થયો કે જેણે આ મોક્ષનો ઉપાય અવિરોધ આપ્યો. મૂળ વાત કરી, એ મૂળ વાત આપણને જો સમજમાં આવી જાય તો આપણા ચિંતનની ધારા બદલાઈ જશે. માત્ર સાંભળી લેવાથી વાત પૂરી નહીં થાય, પણ સાંભળવાથી સમજ આવશે, અને સમજ જો પછી એ સમજ આપણી ચિંતનનો આધાર બની જાય તો પછી આપણું આખું ચિંતન સ્વરૂપની પ્રાપ્તિનું ચિંતન થશે. એટલે અત્યાર સુધીની જે સાધનાઓ જુદી જુદી ક્રિયાકાંડ વિધિ વિધાન મત માન્યતા અનુસાર આપણી સાધના થતી હતી, હવે આપણી સાધના સ્વરૂપ સાધના બની જશે, સ્વરૂપ પ્રાપ્તિની સાધના. એ શુદ્ધ સ્વરૂપ છે, એની પ્રાપ્તિની સાધના બનશે. એક જબરજસ્ત ટર્ન જેને કહીએ જીવનની અંદર, સાધકના જીવનમાં એક જબરજસ્ત ટર્ન આવી જશે કે એનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. સાધક બધા ગચ્છમતમાંથી નીકળી અને આત્મામાં ઊભો રહી જશે. આ વાત પરમ કૃપાળુ દેવે જ્યારે 6 પદના પત્રમાં લખી, અને એ 6 પદના પત્ર વિશે પ્રભુશ્રીએ કહ્યું કે અમને કંઠસ્થ રહેતો નથી, હજી પૂરેપૂરો સમજાતો નથી, અમે હજી એનું રહસ્ય પામી શકતા નથી. પણ એક વાત તો નિશ્ચિત થઈ કે કૃપાળુદેવના એ પત્રો આવ્યા પછી ન અમે અમને ઢૂંઢિયા માર્યા, ન અમને તપામાં જવા દીધા, ન અમને બીજે ક્યાંય ઊભા રાખ્યા, કોઈ સંપ્રદાયમાં નહીં, અમને તો ઉઠાવ્યા અને આત્મામાં સ્થિર કરી દીધા. આ એક વાત તો થઈ. જીવનનો દ્રષ્ટિ બદલાઈ ગઈ પ્રભુશ્રીના જીવનમાં, મુનિઓના જેને જેને મળ્યો, 6 પદના પત્રની વિચારણા જેણે કરી એને સાધનાનું સ્વરૂપ મળી ગયું. તો એ સાધનાનું સ્વરૂપ એને મળી ગયું. આપણી સાધના અત્યારે થાય છે ઘણી, પણ ક્યારેક સંપ્રદાય લક્ષી થાય, ક્યારેક મતલક્ષી થાય, ક્યારેક આગ્રહલક્ષી થાય, ક્યારેક આપણી મનપસંદ વસ્તુ હોય એની જ ગમે એટલે સ્વચ્છંદ લક્ષી થાય. જોજો આપણી નબળાઈ, આપણને ઘણીવાર આપણું ગમતું હોય જ કરવું ગમે, યોગ્ય હોય ન ગમે, કેમ કે યોગ્ય છે હજી ગમતું નથી, સેટ નથી થતું મગજમાં, સેટ નથી થતું. સેટ ન થવાનું કારણ એ કે પૂરેપૂરું હજી એના ઉપર અનુપ્રેક્ષા કરીને જે આપણે સત્ય પ્રાપ્ત કરવું જોઈએ નથી થતું. આપણને એમ થાય કે સાંભળવાથી સમજાઈ જાય ને બધું સમજાઈ જાય, સારું એકવાર આપણે સાંભળી લઈએ, સ્વાધ્યાય સત્સંગ એટલે એમાંથી જ થઈ જાય તો બરાબર છે. આપણને ખ્યાલ નથી કે શ્રવણ પછી મનન ચિંતન અને અનુપ્રેક્ષા કરવા જોઈએ, એમાંથી બોધિ મળે, માત્ર સાંભળવાથી ન મળે. સાંભળવું છે એ રો મટીરિયલ છે, એમાંથી જ આ સુવર્ણ સત્ય મળશે, પણ એ સત્ય માટેની પ્રોસેસ કરવી પડશે. આ તો પથ્થર મિશ્રિત સુવર્ણ મળ્યું, પણ એ ધાતુને પછી અગ્નિમાં તપાવવી પડે અને બધી મલિનતા બહાર જાય પછી શુદ્ધ સુવર્ણ મળે. કેમકે દર્શન મોહના સ્વરૂપ આ બધા છે, સંપ્રદાયના વ્યક્તિના ગ્રંથના માન્યતાના, આ બધા દર્શન મોહના સૂક્ષ્મ સ્વરૂપ છે. એ જો વ્યતીત થઈ જાય તો બોધ ઉપજે. એ બોધ ઉપજવા માટે, એ દર્શન મોહ જવા માટે, માત્ર આપણે દર્શન મોહના અને સમ્યક દર્શનના શાસ્ત્રો વાંચી જઈએ અને સાંભળી લઈએ, પણ એના ઉપરની પ્રોસેસ ન કરીએ જે વ્યતીત થવા માટેની, તો એ જતો નથી. ટૂંક સમય પૂરતો હળવો પડે, મંદ પડે, પણ જાય નહીં. જાય તો ક્યારે? કે જો એના ઉપર મનન ચિંતન થાય અને અનુપ્રેક્ષા થાય. અનુપ્રેક્ષા થતા અંતરમાંથી એક એવો જબરજસ્ત રણકાર આવે કે આ સત્ય માર્ગ છે. એને કોઈ મતનું સમર્થન હોય કે ન હોય, સંપ્રદાયનું સમર્થન હોય કે ન હોય, દુનિયા એને માને કે ન માને, પણ અનુભવ કરનાર પુરુષે આ વાત આપી છે. જેણે આત્મા જાણ્યો છે, જોયો છે, અનુભવ્યો છે, પામ્યા છે, તે પ્રાપ્ત કરવા વચનકોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું. મોક્ષમાળાના પાઠની એ વાક્ય અને આત્મસિદ્ધિની આ અવસ્થા, પહેલી અવસ્થા 15-16 વર્ષની અને આ અવસ્થા 29 વર્ષની, બધી એક જ જ્ઞાનીની વાતો પૂર્વા પર અવિરોધ હોય છે. એટલે ખૂબ મહત્વનો ભાગ આપણે શરૂ કરીએ છીએ. આત્મસિદ્ધિનો, આત્મસિદ્ધિ મહત્વની જ છે, પણ પાંચ ભાગ છે એમાં કોઈ શંકા નથી. પાંચ ભાગ છે એની અંદર કોઈ મતભેદ નથી. એ તો આત્માના પાંચ પદ છે, એમાં તો બધા દર્શનો, જૈન દર્શન અને જુદા જુદા સંપ્રદાયો, મતાધિક બધા બધા કહે છે, બરાબર છે. આખી વાત ઊભી રહી છે જ્યાં એ છેલ્લું પદ મોક્ષનો ઉપાય શું અને આપણી સમસ્યા શું. ઉપાય મળી જાય તો બાકી ખટખટનું મારે શું કામ છે? પછી પ્રશ્નો કેવો હતો, કેવો નહીં, એના કેટલા પાસા છે, એ પ્રશ્નની ચિંતા મને શું છે? જો ઉપાય મળી ગયો હોય તો પછી પ્રશ્નની કોઈ પિષ્ટપેષણ કરવાની જરૂર નથી. એટલે શિષ્યએ શબ્દ પ્રયોગ કર્યો છે, ઉદય ઉદય બે વાર મૂક્યું છે કે સાહેબ તમે પાંચ પદ સમજાવ્યા, એવું જો છઠ્ઠું પદ સમજાવી દો ને. ઉદય ઉદય સદભાગ્ય, ખલાસ અમે તો ન્યાલ થઈ ગયા. જો આટલું થઈ જાય તો ખલાસ અમે પરમ સુખને પામીએ. એ શિષ્યને પાંચ પદ પછીની જે પ્રતીતિ થઈ છે કે આ પુરુષ પાસેથી જે માર્ગ મળશે એ કેવો મળશે, અને બરોબર મળે એટલે એણે એ માર્ગના જેટલા વિરોધ હતા એ બધા રજૂ કરી દીધા. કોની પાસે? ગુરુ પાસે. એને જેટલી શંકાઓ હતી એ બધી મૂકી દીધી કે હવે બતાવો માર્ગ. એટલી સરસ આત્મસિદ્ધિની ગૂંથણી થઈ છે, રચના થઈ છે. એના પ્રશ્નની અંદર પણ એને જગતની તમામ સમસ્યાઓને વણી લીધી છે અને પછી પ્રત્યુત્તર આપ્યો છે. તો એ પ્રત્યુત્તરને સમજવા માટે આપણે અહીંયા કહે છે મુનિશ્રીએ કહ્યું કે ત્રણ વાતો સમજવાની છે. મુદ્દા ત્રણ છે એની અંદર. પહેલો મુદ્દો કયો છે? કે મોક્ષ માર્ગ કદાચ હોય, આત્માને પરમાત્મા થવાનો, જીવને બ્રહ્મ થવાનો માર્ગ હોય તો પણ આવો માર્ગ અવિરોધ નથી. એમાં ઘણા વાંધા છે, એમાં ઘણા અવરોધ છે, એમાં ઘણી બાધાઓ છે. આ અવિરોધ નથી, અવિરોધ નથી એટલે એક મતે આવી કોઈ વાત છે નહીં. અને એમાં એ કહે છે કે જ્યાં જ્યાં જઈને પૂછીએ છીએ ત્યાં સૌ કોઈ પોતપોતાની ગાય છે. બધા જ મોક્ષવાળાને પૂછીએ તો જવાબ એક મળતો નથી. બધાને જોઈએ છે મોક્ષ, પણ આપણે કહે કે મોક્ષ સાથી મળે, ઉપાય કહો તો. તો એક કઈ ઉપાય, બે ઉપાય એક સરખા જાણવા મળતા નથી. આ પહેલી વાત. આ છઠ્ઠા પદમાં સમજવામાં લક્ષમાં રહેવાનું કે શિષ્ય કહે છે કે જો કદાચ મોક્ષ હોય, માની લઈએ કે જીવ બ્રહ્મ થાય, આત્મા પરમાત્મા થાય, નર નારાયણ થાય, પુરુષ પુરુષોત્તમ બને, માની લઈએ, પણ અવિરોધ ઉપાય નથી સાહેબ. એના વિરોધ જેટલી પ્રકારના છે મુખ્ય એ એમણે ગણી બતાવ્યા કે જો આમાં ક્યાંય અવિરોધ નથી. આપણે સમજવાનું છે કે શિષ્યએ જેટલા વિરોધ બતાવ્યા છે, હવે આ સદગુરુ કેવી રીતે ઉપાય અવિરોધ બતાવે છે કે એક જ ઉપાય છે, અચૂક ઉપાય છે, અવિરોધ નહીં, અચૂક, અનફેઇલિંગ, નિષ્ફળ ન જાય એવો. પહેલી વાત. બીજી કહે છે કે આવો જો કદાચ મોક્ષ હોય તોય ફાયદો ક્યાંથી થાય? કારણ કે કર્મો ક્યારના છે? સાહેબ ગજબ કરી, અમારા 50 વર્ષ ગયા પછી તો તમે મળ્યા અને તમારું તત્વજ્ઞાન મળ્યું અને તમે અમને મોક્ષ એવી વાત કરી, પણ હવે ફાયદો શું? કારણ કે અમારા કર્મો તો અનંતકાળના છે અને અમારો આ કાળ કેટલો મર્યાદિત, આયુષ્યનો કાળ અલ્પ અનિયત, કાંઈ ઠેકાણો નહીં. કદાચ આયુષ્ય લાંબુ હોય તો પણ એનું આરોગ્ય હોય કે નહીં? આરોગ્ય વિનાનું આયુષ્ય પણ શું કામનું? તો જે આયુષ્ય જોઈએ એ નિરામય આયુષ્ય હોય એટલો જ કાળ આપણો સાધનાનો છે. જો વાત બરોબર બેસાડી દેવાની છે કે આયુષ્ય લાંબુ હોય એથી હરખાવાની કાંઈ જરૂર? વેદનાનું હોય, પીડાનું હોય, કષ્ટનું હોય, વ્યાધિનું હોય, અનંત પ્રકારના રોગોનું હોય, એવા આયુષ્યને જીવને તો એમાં કષ્ટ વેદન સિવાય કાંઈ નથી. એમાં પુરુષાર્થ ન થાય, આત્માર્થિત. એટલે અહીંયા કહે છે કે અમારા કર્મો જે ખપાવવાના છે એ કાંઈ આ 2-5 વર્ષના નથી. તો કહે છે કર્મો તો કેવા છે? અનંતકાળના. માટે સાહેબ તમે કહેતા હો મોક્ષ છે તો એ કાંઈ ફાયદો નથી, કેમ કે હવે અનંતકાળના પાપ ધોવા છે, અનંતકાળના કર્મોનો ઉચ્છેદન કરવું છે, આત્માની મલિનતાને ખસેડવી છે, આજકાલની નથી. તો બીજો પ્રશ્ન છે આ કેવી રીતે મળે અમને? અનંતકાળના છે અને અનંતકાળના કર્મો એક જ ભવમાં છેદી શકાય એવું ખરું? આ ત્રીજો પ્રશ્ન. એક તો સાહેબ મોક્ષ માટે વિરોધ ઘણા છે, એમાં કોઈ અવિરોધ ખરો માર્ગ એવો કે જેનો કોઈ વિરોધ ન હોય, જેમાં કોઈ અસંમતિ ન હોય, જેમાં કોઈ મતભેદ ન હોય, જે વાત આપણને બેસી જાય કે ના આ 100% શુદ્ધ વાત છે, તો એક. બીજું, અનંતકાળના કર્મો છે અમારા, આ કોઈ આ જન્મના નથી અને આ આયુષ્ય છે એ પણ કાંઈ બહુ લાંબુ નથી, એ આયુષ્ય જેમાં પુરુષાર્થ થઈ શકે એવું આયુષ્ય, નિરામય આયુ, વ્યાધિગ્રસ્ત આયુને કાંઈ જરૂર નથી. તો એની અંદર આ અનંતકાળમાં કર્મો છેદી શકાય એવું ખરું તમારા ઉપાયમાં? કદાચ માનો કે હોય, પછી તું એમ કે જા 1,00,000 વર્ષ તપ કરજે તો આ તારા કર્મો બધા ખતમ થઈ જશે, તો 1,00,000 લેવા ક્યાં જવા? 1,000 વર્ષનું તપ કરજો. હવે પુરાણની વાતો બધી વાંચી હોય તો આ ઋષિએ 1,000 વર્ષ તપ કર્યું, ઓલાએ 60,000 વર્ષ સુધી તપ કર્યું, વિશ્વામિત્રે આમ કર્યું તેમ કર્યું અને ત્યાર પછી એને આટલું બધું તપ કરીને ઋષિઓ પરમાત્મા પદને પામ્યા, એવો આપણો ભૂતકાળના બધા ગ્રંથો વાંચીએ અને જીવ વિચાર કરે કે મોક્ષ હોય પણ આપણા કામનો નથી, કારણ કે આપણી પાસે અનંતકાળના કર્મો ખપાવવા માટે કોઈ અનંતકાળનું આયુષ્ય નથી. એટલે ત્રીજું કે છે કે અનંતકાળના કર્મો કપાઈ જાય એવી વાત ખરી આપણી પાસે ઉપાયમાં? ઉપાય છે એ તો સમજ્યા, પણ મારું દર્દ મટી જાય? આ 3 પ્રશ્નો બરોબર બેસી જાય આપણને, આત્મસિદ્ધિનું રહસ્ય બેસાડવું છે. કે બેસી જાય તો આપણને થઈ શકે કે આત્મસિદ્ધિમાં બતાવેલા માર્ગે સાધના કરી શકાય છે અને એ માર્ગે જો સાધના થાય તો જીવ પોતાના પરમપદને પ્રાપ્ત કરી શકે છે. આત્મા છે પણ આત્માની સિદ્ધિ થાય ખરી? એટલે શીર્ષક છે આત્મ સિદ્ધિ. કૃપાણુદેવે આ આત્મસિદ્ધિ આપી છે. આત્મા તો છે જ, હવે એમાં કંઈ શંકા નથી. તો આત્મસિદ્ધિ કોને આપી છે? જે માને છે કે હું આત્મા છું એને છે. કે તું જો આત્મા હો તો તારા આત્માની સિદ્ધિ એટલે પૂર્ણપદ એ થઈ શકે એમ છે. બેસે છે વાત? એના ઉપરથી એણે આ કહ્યું છે કે આ મુશ્કેલી, આ યાતના એ છે કે અનંતકાળના કર્મો છે. આ 3 વાત બેસાડી છે. એમાં એક ઉદાહરણ લખ્યું છે, કપાસનું આપ્યું છે. શું કહ્યું છે? કપાસ છે એટલે એનો તો એનું કંઈ અસ્તિત્વ જલ્દી સમાપ્ત ન થાય. જો એની રૂ થાય, એનું કંતન થાય, એનું સ્પિનિંગ થાય, જીનિંગ થાય, સ્પિનિંગ થાય, કપડું બને, એ તો કેટલાય વર્ષો સુધી ચાલે. પણ એમાં જો દિવાસળી છાંટી દે તો તરત ફેરલો, એમાં કર્મની સ્થિતિ થઈ શકે. અનંતકાળના કર્મોને આવી રીતે એક એવો પ્રયોગ છે, એક આત્માની પાસે એક એવો ધ્યાનનો અગ્નિ છે, વિચારનો અગ્નિ છે, કે જો એ અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે સાધનાની અંદર, તો પેલી અનંતકાળની આ રૂની ઘાસડીઓ જેમ સળગી જાય, એક દાવાળને લાગે તો જંગલના જંગલ બળી જાય, કાચી મિનિટની અંદર વિનાશ થઈ જાય, હતું ન હતું થઈ જાય, એમ ઔષધ વિચાર એમ એક એવો માર્ગ છે આ જ્ઞાની પુરુષ કહે છે, કે એક એવો માર્ગ છે એ આવો તમામ રૂની ઘાસડીને એક ક્ષણમાં સળગાવે, તમામ જગતના કાષ્ટને એક ક્ષણમાં ભસ્મીભૂત કરી નાખે, એક અગ્નિ છે. એ અગ્નિ છે આત્માનો, ધ્યાનનો અને વિચારનો. એટલું સામર્થ્ય છે જીવનું કે એ સામર્થ્યથી જન્મો જન્મના અગ્નિ, જન્મો જન્મના કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય. ગજસુકુમારના માથે સગડી છે એને, ત્યારે કર્મો તો અનંતકાળના છે, પણ વિચારશ્રેણીએ મુનિવર ચડે છે અને વિચાર કરે છે કે સળગે છે તે હું નહીં, એ પાડોશીમાં આગ લાગી છે મારામાં નહીં. એ વિચારની શ્રેણી પકડાઈ ગઈ, પકડાઈ ગઈ. તો એ શ્રેણીએ ચડતા ચડતા એના કર્મો ખપવા માંડ્યા. તો શરીર સળગીને હજુ પડે, કોલસા મૂકાતા શરીર સળગવાનું શરૂ થયું છે, બડબડ કરતું, એ શરીર પૂરું સળગે ત્યાર પહેલાં તો કર્મો ખપી ગયા, અનંતકાળના કર્મો સળગી ગયા, શરીર હજી ઊભું છે અને એ મુક્તિને પામ્યા. લોકોએ એને બળતા જોઈને કહ્યું કે આ દુંદુભી નાદ થયો, અંદર રહેલી ચેતના પોતાના શુદ્ધ સ્વરૂપને પામી ગઈ. જેટલા જેટલા ઉદાહરણો લઈએ આપણે, જેટલા જેટલા દ્રષ્ટાંતો લઈએ, એ દ્રષ્ટાંતની અંદર એ શુદ્ધ વિચાર શ્રેણીએ ચડે છે, એને કહે છે ક્ષપક શ્રેણી. ક્ષપક શ્રેણીએ ચડે એટલે આઠમા ગુણસ્થાનક પછી આવે છે. એથી કેવળ જ્ઞાન સુધીનો માર્ગ કેટલો? અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત એટલે શું? બે ઘડીથી કેટલું ઓછું એ નક્કી નહીં, દસ સમય પણ લાગે અને બે ઘડી પહોંચાય નહીં ત્યાં સુધીનો સમય લાગે ગમે ત્યારે, પણ આઠમા ગુણસ્થાનકની અંદર એ અપૂર્વકરણની ક્રિયા કરે અથવા એમાં જો એની સાધના અપૂર્વકરણ જેવી સ્થિતિને પામે જેમાં અનિવૃત્તિકરણ વગેરે બધું એક બધી શાસ્ત્રીય પરિભાષા છે, તો કહે છે કે અંતર્મુહૂર્તની અંદર એ જીવ કેવળ જ્ઞાનને પામે. તો કેવળ જ્ઞાનને ક્યારે પામ્યો હોય? નવ સમય ઓછામાં ઓછો, નવ સમયથી એ, પણ એ સમય અનંત છે પાછા, બે ઘડીનોથી ઓછું પણ સમય તો અનંત. તો એ રીતે એને આખી માર્ગની પરૂપણા અહીંયા મૂકી છે કે ચિંતા નહીં કરવાની. હવે આત્મસિદ્ધિની અંદર આ શરૂઆતથી જ બેઠા હશું, આ વાંચો કરશું, તો જ એ કૃપાળુ દેવે 113મી ગાથામાં જે માર્ગ આપ્યો એ પકડાશે, નહીં તો નહીં પકડાય. કે ઔષધ બીજું કહીએ કેટલું, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, શું તને કેવું તારા સ્વરૂપનું, તું અનંત જ્ઞાન છો, અનંત દર્શન છો, તું શુદ્ધ છો, બુદ્ધ છો, સુખનું અવ્યાબાદ ધામ છો, સ્વયં જ્યોતિ છો, આ તને કેટલું કહેવું, તું એકમાત્ર વિચાર કરતો. આ વિચાર છે એ યોગ છે સાધનાનો, અને આ વિચાર યોગ એવો યોગ છે કે એમાં અજ્ઞાન બળીને ભસ્મીભૂત થાય, અજ્ઞાનજન્ય કર્મો પણ બળીને ભસ્મીભૂત થાય. એટલે કર વિચાર તો પામ શબ્દ કર્યો છે, જાણ નહીં. કર વિચાર તો જાણ નહીં પણ શું પામ, જે આ કીધું એ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ એ તું પામ. આવી વાત કેવી, અને તરત જ બીજી લીટીમાં કેવું કે તું પામ, અને પામવાનો માર્ગ આત્મસિદ્ધિ એ આત્માના શુદ્ધ સ્વરૂપને પામવાનો માર્ગ છે. અને કોઈ પણ પામી શકે છે. કૃપાળુએ કહ્યું કે આ માર્ગ હતો જ વિતરાગનો, પણ વર્તમાનમાં લોપ થયો હતો. અમે કહીએ છીએ, કેવી રીતે કહીએ છીએ, અગોપ્ય એટલે ખુલ્લમ ખુલ્લા પ્રગટ, કંઈ પણ વસ્તુ બાકી રાખ્યા વિના, કંઈ પણ વસ્તુ છુપાવ્યા વિના, માર્ગના જે રહસ્યો છે, માર્ગની જે ચમત્કૃતિઓ છે, અનંતા વિતરાગોએ માર્ગને જે સ્વરૂપમાં કહ્યો છે તે સ્વરૂપમાં યથા તથ્ય અમે તમને કહીએ છીએ. આ કાળની અંદર આવો યથા તથ્ય માર્ગ કહેનાર પુરુષ શ્રીમદ રાજચંદ્ર એમની આત્મસિદ્ધિની અપૂર્વ કૃતિની અંદર આ માર્ગને બતાવે છે. એટલે એને શબ્દ પ્રયોગ વાપરો, નિશ્ચય શું થયો, આવી અત્ર સમય, એટલો અત્ર એટલે ક્યાં, આત્મસિદ્ધિમાં સાહેબ શું સમય છે, સર્વે કહેતા કોને બાકી રાખ્યા, અને એ બધાનો પ્રયોગ નહીં પણ નિશ્ચય, તારણ જે આવ્યું, અનંતા લોકોએ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે અનેક વિધે પુરુષાર્થ કર્યો હશે, અનેકવિધ સાધનાઓ કરી હશે, અનેક પ્રકારે માર્ગ કર્યો હશે, એ બધાનું તારણ એટલે એનો નિશ્ચય શું, એ આની અંદર અમારો નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં કંઈ હવે કહી શકાય એમ, કહી શકાય એમ નથી એટલે કહેવાનું જેટલું હતું એટલું કહેવાઈ ગયું છે, બાકી નથી, આ તો મારાથી કંઈ બોલાતું નથી એમ એ વાત નથી, કહેવાનું ઘણું છે પણ કહી શકાતું નથી એમ નથી. અહીંયા અર્થ સમજવા જેવો છે, સંપૂર્ણ કહેવાઈ ગયું છે. ધરી મૌનતા એમ કંઈ બોલવાની તાકાત નથી એમ નહીં, પણ હવે શબ્દથી કંઈ વ્યક્ત થાય અને કંઈ મૂકી શકાય એવું કંઈ બાકી રહ્યું નથી. અગોપ્ય રૂપે કહેવાઈ ગયું પછી શું કહેવું, આપણે કહીએ કે હું તને ચાલ બધી આખી ખુલ્લી બધી વાત કરી દઉં, બધું કરી દીધા પછી બોલો કે હજી કંઈક કહે, તો હજી શું કહે, હવે તને મારે જેટલું કહેવાનું હતું એ કંઈ છુપું રાખ્યા વિના નિખાલસપણે પૂરી રીતે કહેવાઈ ગયું, હવે શું. તો એ અહીંયા સહજ સમાધિ છે એની, સહજ સમાધિ એટલે પ્રયત્નપૂર્વક સમાધિ નથી, પછી કંઈ નથી, હવે અમે આ સમાધિ સ્વરૂપ છીએ, જો આ અમારું સ્વરૂપ છે. એટલી અદ્ભુત વાત છે, ખૂબ આપણે આત્મસિદ્ધિના આ રહસ્યને પકડવા સમજવા પ્રયત્ન કરીએ. ઉદ્દેશ એટલો જ છે કે આપણી સાધના સ્વરૂપલક્ષી સાધના બને, અને એ સાધનાનું કેન્દ્ર સૂત્ર આપણી વિચારણા છે. આગળ પણ કહ્યું ને કે ઉપજે, જ્યાં ઉપજે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જ્ઞાન પ્રગટે ત્યારે જ કે જ્યારે સુવિચારણા પ્રગટે, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. કેવું જ્ઞાન, જે જ્ઞાને દર્શન મોહ વ્યતિત થઈ ગયો પામે પદ નિર્માણ. એ 36-38મી ગાથામાં કે 39માં જે કીધું હોય, અહીંયા વાત કરી હોય, આ બધાનો તાલમેળ કરવાનો. આત્મસિદ્ધિને સમજવા માટે બધી ગાથાઓને બધો તાલમેળ કરતા સમજાઈ જાય કે જીવની આ આત્મસિદ્ધિ છે શાસ્ત્રમાં, આ શાસ્ત્ર આત્મસિદ્ધિનું છે, આત્માની સ્થાપનાનું નથી. કનકભાઈ, સિદ્ધ કરવાનું છે. તું આત્મા તો છો જ, આ જ્ઞાનીની શંકા જ નથી, અને આ શિષ્યને એ શંકા ન રહેવી જોઈએ. આત્મસિદ્ધિનો ઉપાસક એને હવે એ નહીં કે હું જડ છું કે ચેતન છું, હું દેહ છું કે હું આત્મા છું, એ કોઈ વાત છે જ નહીં. તને આ શાસ્ત્ર અમે આપીએ છીએ કે તું આત્મા છો અને તારા આત્માની સિદ્ધિ થઈ શકે જ છે. આ કાળમાં પણ લોપ છે માર્ગ, એ લોપ થયેલો માર્ગ ખોલી દઈએ છીએ તને, ચાલ. નહોતો ખુલ્લો અથવા નહોતો જાણતો તું, ત્યાં સુધી તું ભટકતો હતો, આ તારું ભટકણ અટકાવી દઈએ. પછી તારા પુરુષાર્થ પ્રમાણે બે ભવ, પાંચ ભવ, પચીસ ભવ જે કરવા પડે છોડી, મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે જન્મ તેના અલ્પ. જેવી તારો પુરુષાર્થ પણ જન્મ તારા અલ્પ થશે, હતા અનંત, અનંતમાંથી અલ્પ એટલે કેટલા, ગણિત તરી આંગળી વેઢા એ ગણી શકાય એને અલ્પ કહેવાય. તો પાંચ આંગળીના વેઢા કેટલા, પંદર. તો આ દર્શન થયા પછી એને સોળમો ભાવ અલ્પ. અલ્પમાં કહે છે, સિદ્ધાંત કહે છે કે આ પાઈમાં પછી પંદર પછી એને સોળમો તો નથી જ. એટલે તારા પુરુષાર્થની ધારા કદાચ નબળી હોય પણ શુદ્ધ હોય તો લે, અમે તને ખાતરી આપીએ છીએ કે પંદરથી આગળ વધશે નહીં. પણ શરત શું, એ સંકેતની ધારા શુદ્ધ રહેવી જોઈએ. આગળના પત્રોમાં એ આપ્યું છે બધું, 669-71 બધામાં શરત એ છે કે જો સંકેત એમને એમ ચાલ્યું રહીએ તો પહેલું હોય કે બીજું હોય કે ત્રીજું હોય એની ચિંતા કરવાની ના પાડી છે. ગમે તે પ્રકારનું સંકેત હોય, ગમે તે પ્રકારનું, જુઓ તો ખરા, જ્ઞાનીની વાણી છે આપણી નથી, તો પણ જે ચાલુ રહીએ તો પંદરથી વધારે ભાવ નથી. અદ્ભુત વાત છે, આપણે એના ઉપર વધારે પ્રયત્ન કરીશું. ચાલો આગળ દઈએ છીએ.
ગુરુદેવ કહેવાનો છે કે કર્મો અનંતકાળ પ્રવાહની અપેક્ષાએ છે. જેમ તમારે કુળની પરંપરા એટલે કે સંતતિ ચાલે છે ને, દીકરો પછી દીકરાનો દીકરો પછી તેનો પણ દીકરો, વહી વંચો એટલે કે બારોટ ચોપડા લઈને આવે છે અને તમને વંશનો પ્રવાહ વંચાવ્યા કરે છે. અહીં સાતત્ય છે કે કર્મનું પણ સાતત્ય છે? અનંતકાળથી કર્મો છે પણ જુદા જુદા, એક 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 ને એક નહીં. કર્મો તો ઉદયમાં આવે એટલે ભોગવતા જ જઈએ, અને પાણીના પ્રવાહની જેમ નવા કર્મો બંધાય છે ઉદયમાં આવ્યા કરે છે, તથા અનંતકાળના કર્મો છેદવા અનંતકાળ જોઈતો નથી. આ બધી સ્પષ્ટતા ત્રણમી ગાથામાં હશે. હવેની ગાથાઓ અદ્ભુત છે, ગંભીર છે. બહુ ધ્યાનથી જાગૃતથી આ સૂત્રો સમજવા પ્રયત્ન કરજો અને લક્ષ્યમાં લેજો.
આગળ
શિષ્યને બહારની મુશ્કેલીઓનો ખ્યાલ છે, આંતરિક મુશ્કેલીઓનો ખ્યાલ નથી. તેની દ્રષ્ટિ બહાર છે અને સાધનો વિશે પણ તેને બહારની સમજ છે. જે અંતરાયો તેને નડે છે તે પણ બહારના છે. શિષ્ય પ્રશ્ન પૂછે છે કે કઈ જાતિમાં અને કયા વેશમાં મોક્ષ છે? તેનો જવાબ પરમ કૃપાળુ દેવે આપ્યો હોત કે ભગવા વેશમાં મોક્ષ છે તો વાત પૂરી થઈ જાત. પણ મુશ્કેલી બહારની નથી, મુશ્કેલી અંદર છે. બહાર ગમે તેટલી મુશ્કેલી હોય તે એકમાત્ર સાધનથી દૂર થઈ શકે. શિષ્ય પોતાના સ્વચ્છનો ત્યાગ કરે અને સત્પુરુષની આજ્ઞા સ્વીકારે તો તેને કાંઈ પણ મુશ્કેલી પડવાની નથી. ખરેખરી મુશ્કેલી અંદરની છે. મોક્ષ માર્ગમાં અવરોધ કરનારા પરિબળો અંદર બેઠા છે અને મુખ્ય પરિબળ ત્રણ છે, આસક્તિ, અહંકાર અને પોતાની માન્યતાનો જડતાપૂર્વક નહાગ્રહ. આ ત્રણ દૂર નહીં થાય ત્યાં સુધી સાધકનું સાધના તંત્ર સમ્યક પ્રકારે નહીં ગોઠાય, પરંતુ શિષ્યને આ ખ્યાલ નથી. અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હતું કે સ્થિત પ્રજ્ઞાની ભાષા કેવી હોય, એ કેવી રીતે બેસે, એ કેમ ચાલે? તેમણે આની વ્યાખ્યા આપી નથી. આની ફોર્મ્યુલા આપી હોત તો આપણે સ્થિત પ્રજ્ઞા બની શકત, પરંતુ તેમણે જવાબ જે આપ્યા તે ઊંડાણપૂર્વક આપ્યા છે. તેમણે કહ્યું કે હે અર્જુન, એ કેમ બેસે છે, એ કેમ બોલે છે, કેમ ખાય છે, તે વાત ગૌણ છે. મહત્વની વાત તો એ છે કે
મનના ઊંડાણમાં રહેલી કામનાઓને તથા છુપાઈ રહેલી વૃત્તિને મૂળમાંથી ફેંકી દે છે, તેનો નિકાલ કરે છે, તે સ્થિત પ્રજ્ઞ છે. આ વ્યવસ્થા જો પ્રાપ્ત થાય તો સમ્યક વિવેક પ્રગટ થાય, અને સમ્યક વિવેક જ્યાં હોય ત્યાં અન્યથા વર્તન ન હોય, ત્યાં અનાચાર કે સ્વચ્છંદ ન હોય. સમ્યક વિવેક જ્યાં હોય ત્યાં વિહારમાં દ્વંદ્વ ન હોય, અને જ્યાં સમ્યક વિવેક હોય તેના વર્તનમાં અસ્તિત્વમાં સમાધિતા ઝળક્યા વગર રહે નહીં. આ અંદરની ઘટના છે. આત્માથી આત્મા વિશે આત્મા દ્વારા જે નિરંતર સંતુષ્ટ છે, સમાધિસ્થ છે, સ્વસ્થ છે, એમાં સ્થિર છે, એમાં ડૂબેલો છે, એને અમે સ્થિત પ્રજ્ઞ કહીએ છીએ. અહીં શિષ્ય આટલું જ પૂછે છે કારણ કે તેણે અંતરમાં ડૂબકી મારી નથી, તેણે અંતરમાં જોયું નથી. જ્ઞાનીએ તો તે જોયું છે. ભગવાન મહાવીરે બે શબ્દમાં કહ્યું છે કે શિષ્ય, રાગ અને દ્વેષ આ બે કર્મના બીજ છે, એ સંસારના બીજ છે, એ કર્મબંધના કારણો છે. આ બે જન્મ મરણ અને દેહ ધારણ કરાવનાર પરિબળો છે. શિષ્ય બહાર ઉભેલો છે એટલે આવું જ પૂછે છે, એ બીજું પૂછી ન શકે. તેણે એમ પૂછવું જોઈતું હતું કે રાગ દ્વેષ દૂર કેમ થાય, અહંકાર અને આસક્તિ દૂર કેમ થાય તે કહો. તેને બહારનું લક્ષ્ય છે તેથી તે એમ પૂછે.
અથવા મત દર્શન ગણા કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. શિષ્ય કહે છે કે મનુષ્ય દેહના અલ્પ આયુષ્યની શંકા છોડી દઈએ તો પણ મત અને દર્શન ગણા છે, અને તેઓ મોક્ષના અનેક ઉપાયો કહે છે. કોઈ કઈ ઉપાય કહે છે અને કોઈ વળી બીજો ઉપાય કહે છે, તો તેમાં કયો મત સાચો તે મેળ પડી શકતો નથી. માટે મોક્ષ હોય તો ભલે તેની જગ્યા પર રહ્યો, પણ મોક્ષનો માર્ગ નથી અને માર્ગ ન હોય તો મોક્ષમાં જવું કઈ રીતે. તેથી અમને લાગે છે કે માર્ગ નથી. એટલા માટે માર્ગ નથી કે માર્ગ ગણા છે, દર્શન ગણા છે, અને કહેનારા જુદું જુદું કહે છે. એક જ સત્ય છે, પરંતુ કહેનારા એ સત્યને જુદી જુદી ભાષામાં કહે છે, એ ઓળખવું મુશ્કેલ છે. ઝાડ ઉપર એક પક્ષી એની ભાષામાં મસ્તીમાં ગાતું હતું, નીચે ફકીર ઊભો હતો. એક પહેલવાન માણસ ત્યાંથી નીકળ્યો, તેને પૂછ્યું કે એ પક્ષી ક્યાં બોલ રહા હૈ. તેણે કહ્યું, દંડ બેઠક ને કુસ્તી બોલ રહા હૈ. પછી એક વાણિયો આવ્યો, તેને પણ પૂછ્યું કે આ પક્ષી શું બોલે છે, તો કહે, સાહેબ, હળદર, મીઠું, મરચું, બીજું શું બોલે. એક વૈદ્ય નીકળ્યો, તો તેને પણ પૂછ્યું કે આ પક્ષી શું બોલે છે, તો કહે, વાત, પિત્ત અને કફ, તે બીજું શું બોલે. પછી એક જ્યોતિષ નીકળ્યો, તેને પણ પૂછ્યું કે શું બોલે છે, તો કહે, મંગળ, બુધ, ગુરુ, આ મંગળ નડે છે. છેલ્લે એક માણસ નીકળ્યો, તો તેને પણ પૂછ્યું, તે માણસ કહે, અરે, ખાના પીના ઓર મોજ કરના, એમ ગાય છે. પૂછવા જેવું તો પક્ષીને હોય કે તે શું બોલે છે. પક્ષી કહેતું નથી, પણ પક્ષીના નામે કહેનારા ઘણા છે. પક્ષી જે બોલે છે તે સમજતા નથી, અને પક્ષી જે કહે છે તે કહેતા નથી, પણ અંદર જે ઘૂંટાય છે તે કહી રહ્યા છે. પહેલવાનના મનમાં દંડ બેઠક અને કુસ્તી કસરત જ ઘૂંટાય છે. વાણિયાના મનમાં મીઠું, મરચું અને હળદર ઘૂંટાય છે. એમ જેના મનમાં જે ઘૂંટાતું હશે તે કહેશે, જેને પૂછશો તેના મનમાં જે ઘૂંટાતું હશે તે પ્રમાણે કહેશે. તેમ જગતમાં મોક્ષ માર્ગ માટે જેને જેને પૂછશો તો તે તેના મનમાં જે ઘૂંટાતું હશે તે પ્રમાણે કહેશે.
બસ, શું અહીંયા વાતને સમજવામાં લેવાની છે? શિષ્યની સાધકની મુશ્કેલીઓ ક્યાં છે, બહાર છે કે અંદર છે? અંદરની મુશ્કેલીઓ છે. મુશ્કેલીઓ એને બહારની છે તો બહારનો જવાબ કદાચ કાપી દે તો એનાથી મુશ્કેલી ટળવા નથી. કયા વેશમાં મોક્ષ, તો કીધું લે ભગવો વેશ પહેરી લે, તો એ કંઈ એની સમસ્યા હલ થવાની નથી. એની મુશ્કેલી છે અંદરની છે, એના પરિણામ, એના વિભાવો, એના વિકારો, એ જે બધા છે એ આંતરિક છે. અને એને જ્ઞાની પુરુષે શબ્દ મૂક્યો છે, આસક્તિ, અહંકાર અને આગ્રહ. આ ત્રણ ચીજની મુશ્કેલી છે. આસક્તિ બહારનું કંઈ પણ કીધું હોય તો એને પોતાની એક આસક્તિ હોય છે, નિર્વસ્ત્ર કે વસ્ત્ર એક આસક્તિ છે, આ રંગ કે આ રંગ એક આસક્તિ છે, પસંદગી છે, ત્યાં ચોઈસ છે. અને પછી અહંકાર છે, પોતાને જે ગમે છે, પોતે જે માને છે, પોતાને જે ઉચિત લાગે છે એના ઉપર જ એનો આગ્રહ છે અને એનો અહંકાર છે. એટલે અહંકાર આસક્તિ જોડાયા એટલે કોઈ પણ વાત એનો મત બને છે, એનો પછી આગ્રહ થાય છે. અહંકાર રહિત પુરુષ હોય તો આગ્રહ ન હોય, પણ અહંકાર હોય ત્યાં આગ્રહ થાય, એટલે એને મતનો આગ્રહ થાય છે. આ બધી વાતમાં ઉદાહરણ સરસ આપ્યું કે આવી જ પ્રશ્ન ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપ્યો. અર્જુનનો પ્રશ્ન શું હતો? સ્થિત પ્રજ્ઞ કેવો હોય, કેમ ભાષા, કેમ બોલે, કેમ ચાલે, કેમ સુવે વગેરે. એટલે જો એ આમ કરે તો તમે કરવાનું શરૂ કરી દે. એની ભાષા એ રીતે આપણે બોલીએ, આમ ચાલે આપણે એ રીતે ચાલીએ, આમ બેસે આપણે એ રીતે બેલીએ. આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે જાણે અજાણે પણ ગુરુ જેમ કરતા એનું અનુકરણ ચેલકાઓ કરતા હોય કે નહીં. એ આમ કરે તો આમ કરે, હાથ અહીંયા પછાડે તો યાદ પછાડ્યા કરે. આ બધું આવું બહારની બધી વૃત્તિનું અનુકરણ છે. એટલે જો અર્જુને પૂછ્યું કે સ્થિત પ્રજ્ઞ કેવો હોય, એ જો ભગવાને કીધું કે આવો હોય, આમ બેસે, આમ કૂદકા મારીને ચાલે, તો પછી બધાએ એ જ નવું. પણ પ્રભુએ તો જવાબ દીધો કે સ્થિત પ્રજ્ઞની કેવો હોય, તો કે આત્મા વિશે, આત્મા દ્વારા જે સંતુષ્ટ છે, સમાધિસ્થ છે અને એમાં ડૂબેલો છે, એને અમે સ્થિત પ્રજ્ઞ કહીએ છીએ. જે પોતાના સ્વરૂપમાં છે, જે બહારના પદાર્થોમાં નથી, જેની વૃત્તિઓ બહાર નથી અને જે પોતામાં જ સંતુષ્ટ છે પોતાના સ્વરૂપમાં, એને અમે સ્થિત પ્રજ્ઞ કહીએ છીએ. ભગવાન મહાવીરે કહ્યું કે આખો સંસાર શેને કારણે છે, તો કે રાગ અને દ્વેષ એ કર્મના બીજ છે અને એ જે દેહ ધારણ કરનાર છે એ પરિબળ છે. એટલે બહારનું જો કંઈ પૂછવામાં આવે અને એના જવાબ બહારની રીતે જ મૂકવામાં આવે તો આનો ઉકેલ કોઈ દી ન આવે. લાલ રંગથી મોક્ષ છે, લીલા રંગથી મોક્ષ છે, ભગવા રંગથી મોક્ષ છે, સફેદ વસ્ત્રથી મોક્ષ છે કે એકેય ન જોઈ ન હોવામાં મોક્ષ છે, આ બધા આગ્રહના કારણો છે, આ બધા મતભેદના કારણો છે. પણ અંતઃકરણ જેનું, જેની વૃત્તિઓ આ પ્રકારની શાંત થઈ છે, આત્મામાં જ જેને સ્વરૂપમાં સુખ છે, એને પછી આ એકય પ્રશ્ન રહેતો નથી. કેમ કે નથી પસંદગી, નથી આસક્તિ, નથી આગ્રહ. બહારનું કોઈ પણ સ્વરૂપ પકડી લઈએ એટલે એમાં ત્રણ ચીજ આવશે, આસક્તિ, આગ્રહ અને અહંકાર. એ આવ્યા વિના રે નહીં. અને એનાથી એકવાર જોડાયો એટલે પરમ તત્વથી ખસ્યો, પરમ તત્વથી એટલો એ ખસી ગયો. એટલે લોકો જગતની અંદર એ માર્ગે જ કેટલાય પુરુષો મોક્ષે ગયા છે, છતાં એ માર્ગે એ ફસાયો છે. કોઈ દિગંબર થઈને મોક્ષ થઈ ગયા છે, કોઈ શ્વેતાંબર થઈને ગયા છે, અરે કોઈએ કોઈ બીજી જેને કહીએ કે આપણો 15 ભેદે સિદ્ધની વાત લખી છે કે એની અંદર બીજી અવસ્થામાં ગયા હોય તો પણ એ સિદ્ધત્વને, પરમ તત્વને પામ્યા છે. છતાં એનું કોઈ પણ આવો આચાર પકડી લે કે હાથમાં દંડો હોય તો જ મોક્ષ થાય, મુપત્તિ બાંધી હોય તો જ મોક્ષ થાય, ભેગા પાતરા હોય તો જ મોક્ષ થાય, તો ભલે પાતરા લેનારા મોક્ષે ગયા છે એ વાત સાચી છે, પણ પાતરાથી મોક્ષે નથી ગયા. આ સૂક્ષ્મ સમજ સામાન્ય સાધક જેનામાં અહંકારયુક્ત આસક્તિ છે અને મતના આગ્રહથી બંધાયેલા છે, એટલે આગ્રહથી બંધાયેલા જ રહેશે. બહારનું કોઈ પરિબળ એને રોકતું નથી. રોકે છે કયું પરિબળ? અંતઃકરણનું. જે રોકે છે એને પોતાની અહંકાર રોકે છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. આ સ્વચ્છંદ શેમાં છે? કે કેમ કરવાથી આપણે ત્યાગી કહેવાય? તો કે આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. આપણી પસંદગી છે, આપણી આસક્તિ છે, અને આસક્તિમાં પાછો આપણો અહંકાર, મારું છે, મારા ગુરુ છે, મારો સંપ્રદાય છે, મારો મત છે, મારો ગ્રંથ છે, ઘણું ઘણું છે અહમ માટે, પોષવા માટે એવો અહંકાર. અને અહંકારયુક્ત આસક્તિ હોય તો મત બંધાયા વિના એ મતાર્થી બને. એટલે જ્ઞાનીએ એટલો સરસ શબ્દ આગળ મૂક્યો કે હોય મતાર્થી તેહને થાય ના. વાત શબ્દ બહુ નાનો છે, ચરણ બહુ ટૂંકું છે. એક આત્મસિદ્ધિનું જ એક લીટી કે હોય મતાર્થી તેહને થાય એનો આત્મલક્ષ. પણ કેટલો જબરજસ્ત સંદેશ છે એની અંદર કે સાહેબ 142 ગાથા લખવી છે, ટાઈમ છે નહીં, અંધારું થઈ ગયું છે. ફાનસના અજવાળે આત્મસિદ્ધિ લખાય છે, સ્મશાનની ભૂમિ છે, કોઈ સાધન નથી. ક્યારે કલમના ખડીઓમાં સાઈ ખૂટી પડશે ખબર નથી, ક્યારે ફાનસમાં કેરોસીન ખૂટી જશે એ ખબર નથી. અને આખો મોક્ષ માર્ગ વિતરાગે કહેલો એ આખો બતાવવો છે. પાછું પહેલેથી જ પ્રતિજ્ઞા કરીને બેઠા છો કે અગોપ્ય બતાવવો છે, બતાવવો છે એમ નહીં, પણ એ બીજી ગાથામાં જ કીધું, માર્ગ બતાવવો છે, અગોપ્ય બતાવવો છે, મુક્તિનો માર્ગ બતાવવો છે, સિદ્ધિનો માર્ગ બતાવવો છે. આત્માનો આત્મા છે એ બરોબર છે. આવું કરીને બેઠા છો, 10 ગાથા મતાર્થીની લખી. સાહેબ આ મતાર્થીને ક્યાં વચમાં લાવ્યા? એ તો બધા કુટકુટિયા છે, બધા એ તો વાંધા વચકાવાળા છે, તો કંઈક ને કંઈક મત વાંધો વચકો કાઢશે. એને માટે 10 ગાથા તમારે, એ 10 ગાથા લખ્યા પછી કીધું કે જો આ બધા લક્ષણ છે એ અમે કીધા એટલા માટે કે લક્ષણ કયા મતાર્થીના, મતાર્થ જોવા નહીં હો જવા. એટલે સાધકમાં પહેલા વહેલો ગુણ મતાર્થ જવો જોઈએ. કારણ કે હોય મતાર્થી તેહને થાય ના. ભાઈ આ મતાર્થનું એક પણ લક્ષણ હશે ને, માને નિજમસ વેતનો વેશનો આગ્રહ મુક્તિ નિદાન, એક પણ લક્ષણ હશે ને ત્યાં સુધી આત્માનો લક્ષ નહીં થાય. કેમ કે સમસ્યા અંદરની છે, બહારની નથી. તું બહારની સમસ્યા લઈને બેઠો છો. કયો ગ્રંથ સારો, કઈ ગાથા રે, કેમ આમ કંઈ નહીં, બધું છોડી દે. એ બધા સહાયક પરિબળો છે, પૂરક પરિબળો છે. તું એને આગ્રહથી પકડીશ તો એ બાધક પરિબળો છે. તો તારી સમસ્યા અંદરની થઈ, બહારની ન થઈ. સાધન તને બંધન થયું તારા કારણે થયું. સહુ સાધન રહ્યો ને કોઈ ઉપાય. અને પછી પૂછીએ સાહેબ સૌ બંધન, જો સાધન બંધન થયા હોય તો શું છૂટવાનો કોઈ માર્ગ નથી? તો કે ના છે જ, સાધન જ છે. પણ સાધન બંધન થવું જોઈએ? અંદરની સમસ્યા છે, બહારની નથી. એટલી સરસ વાત મૂકી છે કે આ બધી સમસ્યા અંદરની છે. અને શિષ્ય કહે છે, ઉદાહરણથી પણ કેવું સરસ સમજાયું છે, પક્ષીની ભાષા એક જ છે. એ તો કલરવ કરે છે, મીઠું મીઠું ગાય છે. ફકીર દરેકને પૂછે છે જેટલા પસાર થાય છે ને એને, કે પક્ષી શું ગાય છે? બધાએ જવાબ આપે છે. બધાએ કયો જવાબ આપ્યો? પોતપોતાના મનની અંદર જે વાત, જે વૃત્તિઓ રમતી હતી, એ કહ્યું કે પક્ષી તો આ જ ગાય ને બીજું શું ગાય કે, એ આ જ કહે છે. પણ પક્ષીને પોતાની ભાષા છે, અને અહીંયા સાંભળનારને પોતાનો આગ્રહ છે, પોતાની વૃત્તિ છે, પોતાની આસક્તિ છે. પોતે જે વૃત્તિની આસક્તિમાં પડ્યો છે એ પ્રકારે એ ધર્મને અને ધર્મના માર્ગને અર્થઘટન કરીને ચાલે છે. આ જ્યાં સુધી આ આસક્તિ તૂટે નહીં, આ ત્રણેયનો સરવાળો સ્વચ્છંદ છે. આસક્તિ, આગ્રહ અને અહંકાર, આ ત્રણેયનો સરવાળો છે એ અહંકાર છે, આ સ્વચ્છંદ છે. આ સ્વચ્છંદ તૂટે, એ રોકે તો જીવનો મોક્ષ અવશ્ય છે. અને આ સ્વચ્છંદ એ કહે છે કે ગુરુ પાસે અડવો થાય. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, રોકાશે. કેમ કે કોઈ એવા જ્ઞાની પુરુષના શરણમાં જઈશ તો તારો આગ્રહ થોડો મન તો પડે ને, કે આ કહે છે ને હું કહું છું, તો તું એની પાસે કંઈ સાંભળવા આવ્યો છું? એ ઉચ્ચ કક્ષાના મહાત્મા છે તો તારો સ્વચન હળવો પડશે. જ્ઞાનીની વાતથી આપણો સ્વચન મંદ થાય અને મુમુક્ષુતા ઉત્પન્ન થાય ત્યારે નાશ થાય. બહુ એક જબરજસ્ત વાત શ્રીમદના વચનામૃતની અંદર આવે છે, પકડવી અને સમજવી બે આપણી કસોટી માંગી લે, કે સ્વચ્છંદ રોકાય સદગુરુમાં, કેમ કે સામે પ્રબળ જ્ઞાની મહાત્મા છે પણ સાહેબ સાવ નાશ કરવો છે. તો 254માં આપ્યું છે કે પોતાના દોષ અપક્ષપાતપણે જોવા તેને અમે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ કહ્યું છે. અને સ્વચ્છંદ આ જે છે એ પ્રાયે જેટલો દબાયો છે તેટલા પ્રમાણમાં ત્યાં મુમુક્ષુતા એવી ઉત્પન્ન થાય છે અને અને અંતે એનો નાશ હોય છે. અનેક રીતે માર્ગનો વિચાર કરતા કૃપાળુ દેવના એ પછીનો, એટલે મુમુક્ષુતા આવ્યા પછી અટકાવવાનું કારણ છે, એ ત્યાર પછી છે. એટલે અહીંયા એ વાત મૂકી છે કે આવા મત દર્શન ઘણા છે, આ બધા પોતપોતાની વાત કહે છે, તો સૌ એમ જ કહેવા કે પક્ષી તો એક જ ગાય છે, એમ આ બધા બ્રહ્મ સ્વરૂપ સિદ્ધ પુરુષ બધાએ વાત એક જ કીધી છે. પણ અહીંયા જે સાધકો છે ને સૌ એ પોતાને કહે છે કે આમ જ કહે છે, આ આમ જ કહે છે, આ ભગવાન આમ જ કહે છે. ઓલાને મીઠું મરચું સંભળાય છે, ઓલાને એની અંદર પોતાનું પહેલવાનની દંડ બેઠક સમજાય છે, દરેકને પોતપોતાનું સમજાય છે, પણ પરબ્રહ્મની ભાષા તો એક જ છે. આ એક શબ્દ, એ એક વાત કૃપાળુ દેવને આ એની બોધમાં એ એક સ્વર કેવો છે. એટલે કહે છે કે અહીંયા એ વાત ઘૂંટાય છે, મત દર્શન ઘણા છે, એમાં કયો મત સાચો છે એનો નિર્ણય થઈ શકતો નથી. શિષ્ય પણ સાચો છે કે સૌ એમ કહે છે કે પરમાત્મા શું કહે છે, તો એ જે સાંભળે છે એ કહે છે કે આવું કહે છે, પણ બધાના કહેવાથી પરબ્રહ્મની વાત તો જુદી જ છે. અને એ વાત તો એવી છે કે શબ્દથી પર છે, અને એ શબ્દથી પર છે એટલે એ ધ્યાનનો વિષય છે. વિચારો ધ્યાન, વિચારથી આગળ શબ્દ મૂકો ઔષધ વિચાર. તારો વિચાર જ્યારે ધ્યાનના રૂપમાં જાય ત્યારે શબ્દમાંથી ગયો, વિચાર વિચાર તરીકે હશે ત્યાં સુધી શબ્દ સહિત છે, વિકલ્પ સહિત છે. જ્યાં સુધી શબ્દના રૂપમાં છે ત્યાં સુધી એનો વિકલ્પ સંભવિત છે. પણ વિચાર જ્યારે તત્વના રૂપમાં આવ્યો, એનું ધ્યાન સ્વરૂપ પકડાયું, સ્થિત પ્રજ્ઞા નથી અહીંયા તો, એનો સંદર્ભની અંદર એનો અર્થ થાય. બે પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે, એક વિચાર દશા, બીજી સ્થિતપ્રજ્ઞ દશા. સ્થિતપ્રજ્ઞ દશા, વિચાર દશા લગભગ પૂરી થઈ અથવા સંપૂર્ણ થઈ પ્રગટે છે, તે સ્થિતપ્રજ્ઞ દશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે. કેમ કે આત્મપરિણામને વ્યાઘાતરૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે છે, અને તેથી વિચાર દશાનો યોગ પણ સદગુરુ સત્સંગના અંતરાયથી પ્રાપ્ત થતો નથી. તેવા કાળમાં કૃષ્ણદાસ વિચાર દશાને ઈચ્છે છે એ વિચાર દશા પ્રાપ્ત થવાનું મુખ્ય કારણ છે અને તેમાં જીવને ભય ચિંતા પરભવ આદિના ભાવમાં નિજ બુદ્ધિ કરવી ઘટે નહીં તો પણ ધીરજથી તેમને સમાધાન થવા દેવું અને નિર્ભય ચિત્ત રખાવવું ઘટે છે. એટલે અહીંયા એક બહુ મર્યાદિત વાત મૂકી છે કૃષ્ણદાસના સંબંધની અંદરની આ વાત છે. વિચાર દશા અને સ્થિત પ્રજ્ઞ દશા, એ સ્થિત પ્રજ્ઞ દશાને આપણે જેને કંઈક નિર્વિકલ્પ દશા, સ્થિત પ્રજ્ઞ દશા એ નિર્વિકલ્પ છે, જે ગીતાની અંદર બીજા અધ્યાયમાં આવે છે કે પોતે આત્મામાં જ રહે છે, રહે સંતુષ્ટ આત્મામાં એવો સ્થિત એટલે એ છે. એટલે અહીંયા એ વિચાર દશા અને બીજી રીતે અર્થે કહીએ તો ધ્યાન દશા, પોતામાં સ્વરૂપમાં સ્થિત એટલે ધ્યાનસ્થ. આ બધું શબ્દોના ભેદ આવે પરંતુ ભાવના ભેદ પ્રાય હોતા નથી. તો આ વાત છે, અત્યારે આપણે આ વાતને વિરામ આપીએ, આગળ જેમ જેમ વિશેષ અવસરે વિચારીશું.